તારીખ 14/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 550 અને 551 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 251
કોઈ પણ પ્રકારની દેશ તંત્ર જ્યોતિષાદી છે પોતાના સંયોગની કે સંયોગની અનુકૂળતાની યાચના નિકટ હોય જઈને કરવી ઘટે જઈને જરાક વિકલ્પ આવે ના યાચના ન કરે પણ વિકલ્પ આવે થોડો તો પણ મૂળ છે એને છેદવાની ભાવના રાખવી દ્રઢતા રાખવી એટલે એના લોકો તો મિથ્યાત્મનું બળવાન બીજ સબળ બીજ એટલે બળવાન બીજ છે એવું કહે છે બીજી યાચના છે એ પણ કર્તવ્ય નથી એમ કહ્યું મોક્ષને દીનપણે કોઈના સમાગમમાં આવવા યોગ્ય પોતે ત્રણ લોકનો નાથ છે એ વાતનો એને નિશ્ચય કરવાનો છે પોતે પરિપૂર્ણ છે કોઈ પણ ક્ષતિ વગરનો કોઈ અપૂર્ણતા વગરનો અનંત ગુણની સંપત્તિથી સંપન્ન એવો પોતે સર્વોત્કૃષ્ટ માન પદાર્થ છે એ તો એને નિશ્ચય કરવો છે દીન વૃત્તિ છે એ પોતાના સ્વરૂપ છે વિરુદ્ધ ભાવના જે સ્વરૂપ છે એનાથી તદ્દન વિરુદ્ધ જાય છે તેમાં પણ એમ કહ્યું અમને તમે પરિશ્રમ આપો વ્યવહારમાં તમારો વ્યવહાર નિભાવવા માટે અમને પરિશ્રમ આપો વ્યવહારિક પરિશ્રમ આપો એ તો જીવની સદવૃત્તિનો ઘણો બધો ઠસ્સો બતાવે છે શા માટે આટલો બધો ઠસ્સો લેખો કે કેટલાક છીનને એવા હતા કે યોગ્યતા ખૂબ હશે જે યોગ્યતા હતી એ યોગ્યતા પણ ભાગભાઈ ખોઈ ખોઈ બેસે એટલે એમને ઘણું દુઃખ થઈ આવ્યું છે પણ છેલ્લી નીતિમાં થશે કે તમને ગમે તેવી આ જીવિકાની પ્રતિકૂળતા ઉત્પન્ન થાય તો પણ તમારા ઘરમાં ગમે તેવા દુઃખની અનુકંપા અમને થાય એક પ્રકારે આ પ્રશ્ન અમારો શાંત નહીં મટશે નહીં આ વાત અમારી મટશે નહીં અમે તમને દુઃખી જોઈ શકશું ગમે તેટલા સંયોગિક રીતે દુઃખી જોઈ શકશું પણ તમે આત્મામાં નીચી પાયરીએ ચાલ્યા જાઓ એ અમે જોવા તૈયાર નથી જો આ હૃદયથી વિતેચ્છુપણાનો પારમાર્થિક વ્યવહાર છે એ કેટલું એમનું હૃદયની બાજુ કરુણાવંત છે કે ભલે બારમાં પૂર્વકર્મને હિસાબે પ્રતિકૂળતા ગમે તેટલી હોય પણ એનો આત્મા છે એ નીચે ન જાય એના પરિણામ ડિગ્રેડ ન થાય આ વાત મુખ્ય થઈ ગઈ એમાં અનુકંપાવશ પણ કઈ કરવા જેવું અમને લાગતું નથી. અનુકંપા એટલે બાહ્ય સંયોગ ને અનુકંપા, આત્માની તો અનુકંપા ઘણી છે માટે એમ કરે છે. આ તો ઉલટું થાય છે, તમે અમને પરિશ્રમ આપો છો એના બદલે અમારા અર્થે તમારે પરિશ્રમ બેઠીને વ્યવહાર કરવો પડતો હોય, ચલાવી દેવો પડતો હોય, તો તમને ઉપકારનું કારણ થાય, અમને નુકસાન નહીં થાય. કેમ કે તમને પૂજ્ય બુદ્ધિ રહે છે અને એ પૂજ્ય બુદ્ધિ ઉપકારનું કારણ થશે. તો કે અમારી વૃત્તિ એવી નથી, અમારા પક્ષે વાત છે, અમારા પક્ષે બીજી જ વાત છે, એ પોતે કરશે. કે અમને તો એ દુષ્ટ નિમિત્તનું કારણ નથી, કેમ કે અમારી અપેક્ષા નથી. એટલે કોઈ અમારી સેવા કરશે તો અમને અપેક્ષા વૃત્તિ થઈ આવશે ને એ નિમિત્તને લઈને કાંઈ અમને નુકસાન થશે, દૂષણ આવશે, તો એને દુષ્ટ નિમિત્ત કહેવાય. પણ એવું તો નહીં થાય. એવી અમારી સ્થિતિ હોવા છતાં, એવી અમારી યોગ્યતા હોવા છતાં, છતાં પણ અમારા ચિત્તમાં એમ કહે છે, છતાં અમે એમ નથી ઈચ્છતા કે અમારી યોગ્યતા છે એટલે વાંધો નહીં. અમે બીજી જ રીતે વિચારીએ છીએ, અમારો વિચાર બીજી જ રીતે ઉત્પન્ન થઈ આવે છે કે એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે જ્યાં સુધી અમારે પરિગ્રહનું લેવું દેવું થાય એવો વ્યવહાર ઉદયમાં હોય, જ્યાં સુધી અમને એવો વ્યવહાર ઉદયમાં હોય, ત્રણ કષાય રહ્યા છે તો ત્રણ કષાય રહ્યા છે. ભલે કોઈ જ્ઞાની ચતુર્થ સ્થાને ત્યાગીનો વ્યવહાર રાખે તો પણ ત્રણ કષાય ઉભા છે, અને ગ્રહસ્થી હોય તો પણ ત્રણ કષાય ઉભા છે. થોડું શુભ વધે કે થોડું અશુભ વધે એનું કોઈ મૂલ્ય નથી, એનું કોઈ ખાસ મૂલ્ય નથી. એવો વ્યવહાર અમને ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય અમારે કરવું, બીજાને અનુકરણ કરવા માટે પણ એ એક સારો આદર્શ છે કે અમારું કાર્ય અમારે જાતે કરીએ, અમારું કામ બીજાને ન સોંપવું. ભાઈ જરાટું પતાવી દેજો, અમારે પરિશ્રમ કરવા બદલે એને તમે કરી દીધો, પણ તમે કામ કરી દો એમ નહીં, અમારું કામ અમારે જાતે કરવું. અને કદાચ બીજાથી કરાવવું હોય તો વ્યવહારિક સંબંધો દ્વારા તો કરવું, મુમુક્ષુને ન સોંપવું, સગા સંબંધીને કહી દેવા, પણ મુમુક્ષુને ન સોંપવું. કેમ એમ સ્થાપવા માંગે છે કે મુમુક્ષુ મુમુક્ષુને ન સોંપે, એટલા માટે અનુકરણ તો એનું કરશું, જ્ઞાનીનું અનુકરણ કરશે મુમુક્ષુ પણ. એ જ્ઞાની આમ કરતા હતા, જ્ઞાની આમ કરતા હતા, એ પોતે એવી રીતે રહેવા માંગે છે કે અમારા કાર્યનો મોજો 550મું પત્ર છે, 543 ખાલે, કે અમારા કાર્યનો બોધો કાં તો અમારે ઉપાડવો, કાં તો અમારા કોઈ વ્યવહારિક સગા સંબંધીને કહી દેવો, પણ મુમુક્ષુને માટે બોજો નાખવો નહીં. આ જૈન દર્શનની વ્યવહારિક જે યોગ્યતા છે એ પણ બહુ ઉચ્ચ કોટીની છે. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ કરે નહીં ત્યાં સુધી પોતાના કાર્યનો, પોતાની આજીવિકાનો બોજો પોતે ઉપાડે, બીજાને માથે ન નાખે, સમાજને માથે પણ નાખે, ન બીજાને બોજારૂપ થાય, ન સમાજને બોજારૂપ થાય. સર્વસંગ પરિત્યાગ કર્યા પછી પણ, એટલે મુનિદશામાં આવ્યા પછી પણ પોતાનો બોજો એ સમાજને માથે કે કોઈને માથે નાખતા નથી. કેમ કે કોઈ ભોજનની કે આવાસની કોઈ વ્યવસ્થા સ્વીકારતા નથી. કોઈ કે આગળથી ગોઠવણ થઈ જાય, અમારી રહેવાની ઉતારાની અગોથી ગોઠવણ થઈ જાય અમારી ભોજનની, એ વ્યવસ્થા સાધુ સ્વીકારતા નથી. બાકી તો કોઈ કુછ માત્ર એમને કઈ જોઈતું નથી. કુટુંબીઓ કરતા થાય એનું ખોટું હતું અને પોતે કરો તો હું ખોટું થાય. કર્મો કરાવ્યું ત્રણેયનું ફળ એક છે. હું મારી વ્યવસ્થા કરું કે બીજો મારી વ્યવસ્થા કરે એનું અનુમોદન કરું, એમાં શું ફરક છે? કે કઈ ફરક નથી. પોતાનું હું કરો તો બહુ મર્યાદિત કરે છે, તું આવો મર્યાદિત કરશે. કેમ કે એક કરતા વધારે માણસો જોડાશે નહીં. એક ઘરે રસોઈ થવાને બદલે દસ ઘરે રસોઈ થશે. આપણે મહારાજ ને વરાવો, આપણે મહારાજ ને વરાવો, આપણે લાભ લીધો. ધર્મ લાભ સમજે છે ને? ધર્મ લાભ નથી, એ ગ્રહિત દસ પરિવાર ને
હા
દસ જણા ના બગડ્યા અને પોતાના દસે નો સરવાળો પોતા ઉપર આવ્યો. પાછો ક્યાં આવ્યો?
પોતા ઉપર
અપેક્ષા રાખવી નહી અને એવી અપેક્ષા રાખતા હોય એને અનુભવવા નહીં. જીનેન્દ્ર ના માર્ગ ઉપર પગ દેવાની વાત છે, આજ્ઞા ઉપર પગ દઈને ચાલવાની વાત છે. ગ્રહિત મિથ્યાત્વ માં એ બધું જાય છે.
સત્સંગના લાભ માટે સોમગઢ માં રહેવા માટે બધી સગવડ જોઈએ. આજે અંદર માં અપેક્ષા રહે છે મોક્ષ મોક્ષ માટે કરશે.
સગવડ માટે તો ક્યાંય સત્સંગ અને સગવડ ને બે વાત ને કઈ બે નથી. સત્સંગ તો નિરપેક્ષ વૃત્તિ કેળવવા માટે છે. અપેક્ષા વૃત્તિ પાયામાં રાખીને સત્સંગ કરવાની વાત છે.
વ્યવસ્થા બરાબર નથી એટલા માટે કેવી રીતે ત્યાં રોકાઈએ તો આ વૃત્તિ ખોટી છે.
બરાબર.
હવે જયારે સંસ્થા પર આરોપ કરીએ તો પણ આ ઓર ખોટો થઈ ગયો.
પછી તો સંસ્થાને સુધારવા માટે શાસનને વધારે શોભવા માટે કોઈ વાત કરવી બીજી વાત છે ને પોતાની અપેક્ષા માટે કરવી છે બીજી વાત છે.
એમાં તો પોતાની અપેક્ષા ગર્ભિત હોય જ છે.
પોતાની અપેક્ષા જુદી વસ્તુ છે અને કોઈ સામાજિક વ્યવસ્થાનો વિચાર કરવો જુદી વસ્તુ છે. એક પ્રસંગને પડખા અનેક છે. વાત એટલી છે કે પોતાની અપેક્ષા બુદ્ધિ અને તે પણ બીજા પાસેથી અપેક્ષા રાખવી, પછી વ્યક્તિ હોય કે સંસ્થા હોય, એટલે એની એક જ વાત છે. એ પણ મુમુક્ષ છે, એ તો કોઈ રૂંગી નથી. એક વ્યવસ્થાની દ્રષ્ટિએ વિચાર કરો, પોતાની અપેક્ષાથી નહીં પણ વ્યવસ્થાની દ્રષ્ટિએ વિચાર કરો. બીજા જેવો પણ અનુકૂળતા રહે અને એ પણ વધારે અહીંયા લાભ લઈ શકે એવો વિચાર કરો, પછી યોગ્ય છે.
સંસ્થા ચલાવવા વાળા એવું માની લે,
સંસ્થા ચલાવવા વાળા એવું માની લે. સંસ્થા ચલાવવા વાળા એમ મને કહ્યું રહેવું હોય રે ન રહેવું હોય ધરીએ તો એ મોટી ભૂલમાં છે. ક્યાં બેસીને વિચાર કરવો છે, કયા દ્રષ્ટિકોણથી આ વિચાર કરવો છે, એક વાત ઊભી થાય એને તો ઘણા દ્રષ્ટિકોણથી વિચાર કરવો પડે. તો એકાંત વાત કરવી ન જોઈએ. અહીંયા તો જ્ઞાની પુરુષ પોતે કહે છે કે અમારે અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે જ્યાં સુધી અમારે પરિગ્રહનું લેવું દેવું થાય છે, અમે વ્યવહારમાં બેઠા છે, પરિગ્રહ ભેગો થાય છે, લેણદેણ એ વ્યવહારિક જે લૌકિક લેણદેણમાં ઉભા છીએ એવો વ્યવહાર જ્યાં સુધી અમને ઉદયમાં હોય ત્યાં સુધી જાતે કાર્ય કરવું, અમારું કાર્ય મારે જાતે કરવું અથવા વ્યવહારિક સંબંધી દ્વારાથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું. આ ન્યાય છે, એમને નુકસાન થાય એવું નથી તો પણ વિચારે છે આમ, કેમ કે મારું અનુકરણ બીજા કરશે. બીજા મુમુક્ષુ પુરુષને પરિશ્રમ આપીને કરાવતા એની અપેક્ષા બુદ્ધિથી નુકસાન શું થાય છે કે જીવને મલિન વાસના તેના કારણે ઉદ્ભવ થયો સંભવે, એટલે એ અપેક્ષા વૃત્તિ એને રહ્યા જ કરે. પછી એક જગ્યાએથી અપેક્ષા વૃત્તિ રહે તો કેટલી જગ્યાએથી અપેક્ષા વૃત્તિ ઊભી થશે એનો નિયમ પછી નહીં રહે, પછી નહીં રહે. એટલે એ બાબતની અંદર એક બહુ સ્પષ્ટ અને બહુ ચોક્કસ હોવા જોઈએ, નહીં તો મલિન વાસના તેવા કારણે ઉત્પન્ન થયું થઈ સમય. મલિન વાસના એટલે બીજા પાસેથી માગવાની મેળવવાની અપેક્ષા વૃત્તિ છે એ ઘર કરી જશે. કદાચ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, અમારો અમને ખ્યાલ છે કે કદાચ કોઈને અમે કામ સોંપીએ તો અમારું કામ કરી જાય તો અમારા ચિત્તમાં મલિનતા ન થાય એવી અમારી યોગ્યતા થઈ છે, તથાપિ તો પણ કાળ એવો છે કે તમે બધો ખ્યાલ છે, કાળ એવો છે કે જો અમે તે શુદ્ધિને દ્રવથી પણ રાખીએ, દ્રવથી તો ભાવથી નહીં, ભાવથી તો શુદ્ધિ જ રાખે છે પણ દ્રવથી અમારે શુદ્ધિ રાખે છે, ભાવે શુદ્ધિ છે, વ્યવહાર શુદ્ધિ પણ અમે રાખવા માંગીએ છીએ, વિષમતા ન થાય, અનુકરણ એવું ન કરે. બધું કેટલો વિશાળ વિચાર કરે છે.
687 ના બીજા પેરેગ્રાફ નો જવાબ
અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ કેમ વર્તે, પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે, અને બીજા અપેક્ષા વૃત્તિવાળા જીવો અશુદ્ધ વૃત્તિવાન છે, બીજા અપેક્ષા વૃત્તિવાળા જીવો પણ એવી રીતે વૃત્તિને પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે. આ પરમ પુરુષોનો માર્ગ છે, નિરપેક્ષ વૃત્તિ એ પરમ પુરુષોનો માર્ગ છે, સાધક આત્માઓનો એ માર્ગ છે, એ માર્ગનો નાશ અશુદ્ધ વૃત્તિ વાળા જીવો કરે છે અને પોતાનો બોજો બીજાને માથે નાખે છે.
પત્રમાં જૈન દર્શનનું હાર જ સમજાય,
જૈન દર્શન આવું જ છે, ચોખ્ખું જૈન દર્શન આવું છે કે ગ્રસ્થ હોય કે ત્યાગી હોય પોતાનો બોજો બીજા માથે નાખે એ માલ છે. યાચનાનો માલ નથી, એટલે તો ખંડ ફાળો માગવાનું આપણે ત્યાં પદ્ધતિ નથી. એક બહુ સુંદર ગુરુદેવે પ્રણાલિકા પાડી એ પાડી કે કોઈ પણ મંદિર થાય, ગમે તે થાય, ઉત્સવ થાય, કોઈ ખંડ ફાળો ઉઘરાવવા જેવું તમે નોંધાવો ન આટલા કરાર લખાવો એ વાત આપણે ત્યાં બિલકુલ નથી. અને કોઈ એની ભૂલ કરે તો ગુરુગુરુ ટીકા કરતા, ટીકા કરતા ને આખરે ટીકા કરતા હતા. માગણ વેડા ને ભિખારા વેડા સુકરવા કરે છે. પણે એમને કહ્યું કે તમે મંદિર બનાવો, પણે એમને કહ્યું કે તમે સ્વાધ્યાય મંદિર બનાવો. પ્રસંગ તો હોય તો સ્વાધ્યાય મંદિર માનસ્તમ થયો પડશે, માનસ્તમ ઘણા વર્ષ માનસ્તમ બનવાનો પ્રસંગ હતો. ખર્ચ હતો મોટો સહકાર આપો, ખબર પડી માગનાર તો મોટા શ્રીમંત છે, શું કરો અભિષ માગે માગનારા તો પૈસા આવવા માને છે. અર્પણતા કરવાના ભાવ ન હોય તો ન કરે, બીજા પાસે પૈસે લેવા દે એવી વાત ક્યાં છે.
આજે શ્રમણ ધર્મ ધર્મ છે એમ આપણે કહીએ, શ્રમણ ધર્મ આપણો જેમ કહેવાય છે, આજના ખ્યાલ આયોગ એનો અકારણ છે. આપણી સ્પષ્ટતાથી ખ્યાલ આવ્યો કે શ્રમણ એટલા માટેનું ધર્મ નામ છે, શ્રમણ ધર્મ આવે
શ્રમણ ધર્મ આપણો ધર્મ શ્રમણ ધર્મ મુખ્ય મારું કર્યું છે. અવલંબન ની અપેક્ષા નથી, યાચના ન કરે. જેમ રાજા યાચના ન કરે એમ મુનિ તો મહારાજા છે, રાજા નથી પણ મહારાજા છે, યાચના નથી. એટલે તો આહારની વિધિ બીજી રીતની છે આપણે, કે નવધા ભક્તિથી આવાહન કરે એને ત્યાં આહાર થાય, ગમે તેને ત્યાં જઈને આહાર લઈએ એવું નથી. 46 દોષ રહે પરિણામ આત્મામાં સમાય જાય, થાય વિતરાગતા વધે, ઉપવાસ પડે તો વિતરાગતા વધે. આહારનો વિકલ્પ આવ્યો છે, આત્માનો અવલંબન છૂટ્યા વગર આવ્યો છે. આહારનો યોગ ન બને તો અવલંબનમાં બળવાન પણ આવે, કમજોરી ના નબળાઈ ના આવે. એ બધી આખી વૃત્તિ સિંહ વૃત્તિ છે, આ શિયાળ વૃત્તિ નથી, આ સિંહ વૃત્તિ છે. એટલે અશુદ્ધ વૃત્તિના જીવને, નબળા પરિણામવાળા જીવને પણ તેમ વર્તીને કર્મ પુરુષોના માર્ગનો તેઓ નાશ ન કરે, એ આજે વિચાર તો મારું ચિત્ર રહે છે. મારો તો એવો અભિપ્રાય છે, મારો પરિણામ એ છે. તો પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્ત શુદ્ધિ પણ ઓછું હોય, પરમાર્થ બળ ઓછું હોય અને ચિત્તની શુદ્ધતા પણ ઓછી હોય, વિચારની શુદ્ધતા ઓછી હોય, તેને તો જરૂર તે માર્ગના બળવાનપણે રાખવી. બળવાનપણે એને નક્કી કરવું કે મારે કોઈને મારા માટે સાંઈ મારે ચલાવવું નથી, ગમે તે સ્થિતિમાં ચલાવવા હું તૈયાર છું, પણ યાચના કે અપેક્ષા કરવા હું તૈયાર, ગમે તે પરિસ્થિતિ ચલાવવાની તૈયારી કરી, એટલી માનસિક તૈયારી એને હોવી જોઈએ. એ જ તેને બળવાન કહીએ છે, એ જ કલ્યાણકારક છે. અને તમારા જેવા મુક્ષ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે. તમે તો ભણેલા યોગ્યતા વાળા છો, પાત્રતા વાળા છો, તમારે તો એમ જ વર્તવું ઘટે છે. કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુક્ષો અને હિત હિતનું કારણ થઈ શકે. જો તમારું તો અમારું અનુકરણ કરશે લોકો, એટલે આપણે ભાવે તો શુદ્ધ રાખવાની, પણ દ્રવ્ય પણ શુદ્ધ એમને એવો જ્ઞાન પરિણતિ માર્ગની વિધિ જાણે છે. દર્શન થતા મુની દશા કેવી હોય, એવો જ્ઞાનની દશા કેવી હોય, શ્રેણી કેવી હોય, શુક્લ જ્ઞાનની શ્રેણી કેવી હોય, વધુ જ્ઞાન કેવું જ્ઞાન કરીએ શું જ્ઞાન થાય છે, બધું ખ્યાલ પણ આ તો મહાન પરિણામ પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે. પ્રાણ જેવા જેવી વિષમ અવસ્થા ઉત્પન્ન થાય, પ્રતિકૂળતા વિષમ એટલે પ્રતિકૂળતા ઉત્પન્ન થાય, તો પણ તમારે સકામ પણ ઘટવું ઘટે નિષ્કામ અવસ્થા રાખવી, જરા પણ અપેક્ષા વૃત્તિ રાખવી. એવો અમારો વિચાર, એવો અમારો દ્રઢ વિચાર, તે તમારે આ જીવિકાથી તમને ગમે તેવા દુઃખની પરિસ્થિતિ ઊભી થાય તો પણ અનુકંપા પ્રત્યે જતા પણ મળતો નથી, અમારો વિચાર મળતો નથી. તમે નિષ્કામપણે રહો, તે નિષ્કામપણે રહેતા તમને તમારી આ જીવિકાની ગમે તેવી દુઃખમય પરિસ્થિતિ થાય તો પણ અમારો આ વિચાર મળતો નથી કે તમે નિષ્કામ જ તમારે રહેવું જોઈએ. અનુકંપા ખાઈને પણ આ વિચાર અમારો અનુભવ પડતો નથી એમ કે તમારી થોડીક દયા કાયમ નહીં, અમને બહુ તકલીફ થઈ ગઈ છે, બીજા મદદ કરે તો સારું, કેમ એમ કોઈ વિચાર્યું છે કે એમની સંયોગની સ્થિતિ કરતા આત્માની સ્થિતિના કલ્યાણને ઈચ્છતા, સંયોગી કલ્યાણને નહોતા ઈચ્છતા. જો અપેક્ષા વૃત્તિમાં આવી જાય, દિનતા વૃત્તિમાં આવી જાય, તો એ આત્મકલ્યાણથી દૂર થઈ જાય. માટે દુઃખ કરે તો એ દુઃખ એમના માટે સુખનું નિમિત્ત છે, પ્રતિકૂળતા એ એમને આત્મિક અનુકૂળતાનું નિમિત્ત છે એમ જોઈએ છે, અને અનુકૂળતા તે આત્મિક પ્રતિકૂળતાનું નિમિત્ત થશે એ જોઈને આમ વાત કરી છે. અમારો વિચાર તો મળતો નથી અનુકંપા કરીને, પણ ઉલટાનો વધારે બળવાન થાય છે, બિલકુલ નહીં, જરાય તમને મદદ કરવી એ વખતે તમારી યોગ્યતા ખરેખર પ્રકાશી નીકળે, પ્રગટ થઈ નીકળે, એ અમે જોવા માંગીએ છીએ, કે તમે તમારા આત્મબળમાં આવો એ અમે જોવા માંગીએ છીએ. અમે તમને દિલપણે જોવા માંગતા ઉલટાનો વધારે બળવાન થાય છે. આ વિષય પ્રત્યે તમને વિશેષ કારણ આપીને, એટલે આના અમે તમને ન્યાયો આપીએ, અમે તમને કે તમને આત્મામાં લાભ શું, આત્મામાં ગેરલાભ શું, અનેક જાતના તમને ન્યાય આપીને નિશ્ચય કરાવવાની અમારી ઈચ્છા છે કે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણે દિનમાં આવો, મારા સમાગમમાં ન આવો, તેના સમાગમમાં એવી અમારી ઈચ્છા છે, અને તે થશે, અને એ ઈચ્છા છે એનું જ થશે એમ અમને નિશ્ચય રહેશે. આત્માને લાગશું ને આત્માને ગેરલાગશું, કેટલા કેટલા પક્ષેથી વિચારવું ઘટે છે એ બધું. એના ગુણ ની વધારે પ્રાપ્તિ થાય, નિષ્પન્નતા થવી, જે પ્રાપ્તિ થવી એને વધારે ગુણ પ્રાપ્તિ થાય એના માટે એની અનુકૂળતા જોવી, એ માર્ગનું અંગ છે. એને સ્થિતિકરણ માટે છે, વાત્સલ્ય પ્રભાવ ને માટે છે,
ત્રણ
એને એમ ન લાગે કે આ મારા ઉપર ઉપકાર કરે છે, એને એમ ન લાગે કે આ મારા ઉપર ઉપકાર કરે છે. એમ એટલે જેને ગુપ્તદાન કહેવામાં આવે છે. શું
ગુપ્તદાન?
ગુપ્તદાન કે ઘોડાને તો લેનારનો હાથ ઉપર લે છે, લેનારનો હાથ નીચે લે છે, લેનારનો હાથ ઉપર લે છે. મારે દેવું છે હાથ ઉપર રાખવો નથી એમ કે છે. શું દેવું છે હાથ ઉપર રાખવો નથી, હાથ નીચે રાખીને દેવું. આ તો અલૌકિક ન્યાય છે. જૈન દર્શન ના ન્યાયો પણ લોકોત્તર છે, બધા સુપ્રીમ ક્વોલિટી ના ન્યાયો છે. આ બધા જગતમાં દાન તો લોકો દે છે પણ ઉપર હાથ રાખીને દે છે. આ કે છે જૈન દર્શન માં દાન નીચે હાથ રાખીને ઉપર હાથ રાખીને નથી દેવા. માર્ગની વિધિ કોઈ એવી છે અને એ ઋષભાજી મહાપુરુષોએ એ માર્ગ શરૂ કર્યો છે આ કાળમાં. તો નામ બામ લખાવવામાં આવે છે તો ઘણું ખરાબ લાગે છે. જ્ઞાન આપીને જે નામ રાખવાને નામ લખાવવાની વાત છે તો ઘણું વિપરીત છે. માર્ગમાં છે જ નહીં. શરૂઆત થઈ ત્યારે ગુરુગુરુએ ટીકા કરી હતી, પહેલું પહેલું નામ લખવાની શરૂઆત થઈ ટીકા કરી. નહીં આ પદ્ધતિ નથી,
આપણે કખાય નહીં
થાય. એને ગુરુદેવ એ માર્ગ આપણે ચૂકી ગયા છે, એ માર્ગ આપણે ચૂકવો જોઈએ. પ્રાણાંતરને છોડવો જોઈએ, ભીખ માંગવાથી ભલું કરવું, ભીખ માંગીને ભલું કરવું, એ વાત તો જગતમાં બધે ચાલે છે. આ તમારે જૈન દર્શનમાં એથી શું થઈ ગયો પછી તો કેવો
બરોબર
કોઈ રીતે યોગ્ય નથી. પણ ઘણા કરે ને સમાજમાં તો એવું છે, સામાજિક એવા છે, ઘણા કરે પછી એનો દોષ નથી ગણાતો, જાજા કરે માટે દોષ નહીં. દોષ તો ત્રણે કાલે, દોષ છે ગુણ તે ત્રણે કાલે, ગુણ છે દોષ, ગુણ થાય નહીં ને ગુણ દોષ થાય નહીં.
એક વાર ભૂલ થાય પછી ઓલી દ્રષ્ટાંત રૂપે ચાલે,
પછી તો પરંપરા જ ચાલે. એક ભૂલ શરૂ થઈ એટલે પરંપરા ચાલવા નહીં. શરમ ન લાગે, અરે તમારા જેવા માણસો અમારી સેવા કરે એમ નહી. નાની ઉઠે ને આ બધા અજ્ઞાની ને, આ બધા નાની અજ્ઞાની ને ખબર ન કરવા દે, નહી તો પેલાને એમ લાગે અરે તમે ક્યાં અમારી સેવા તમારે કરવાની હોય તમારી સેવા પાત્રતા વાળાને તો સહન ન થાય. એવું ગુપ્ત રીતે આપણું એમનું હૃદય માર્ગ ઋષભાજી મહાપુરુષે પણ ક્યાં ક્યાં જીવની ગુણ નિષ્પન્નતા અર્થે કહ્યો છે. તે અમારા અંગનો એટલે અંતરંગનો વિચારનો છે, અંગના વિચારનો છે એટલે અંતરંગના વિચારનો છે. આ રાખીને તમને ઉપરની વાત કરી છે, પછી તમે આ વાત ન લખો. તમને કેમ કે અમને આ એક સદગુણની વાત છે, અમારી વાત, અમારા ગુણની વાત અમારે કેવી પડે તો વ્યાજબી નથી, પણ અમે થોડું તમારું મન દુભાયું છે માટે અમારા અભિપ્રાયની વાત બી કરી દઈએ છીએ.
માતાજી કરતા માતાજી બહેનો
માતાજી કરતા ગુરુદેવ કરતા એ બધો ખ્યાલ છે. ગુરુદેવ આપતા તો મૂકી જાય ને, પૈસા એમને મૂકી જાય, ચીજ વસ્તુ મૂકી જાય, પરાણે મૂકી જાય ગુરુદેવ પાસે, એટલે આપી દઈએ. પોતે આપવાના જાય, કોકને કહી દઈએ આને આપી દીધું, આને આપી દીધું, ઓલું મને આપી દીધું, ઓલો જોઈ તો રોડ પડે છે અને એને એને મોકલાવી દીધું એમ કરી દીધું. અને ગુરુદેવના દેહાંત પછી એવી વાતો મને જાણવા મળી, જે લોકોને મળતું હતું એમ ગુરુદેવ અમને આવી આખી પત્રિકા અમારા સુધી. અમને બધાને ખોટ પડી છે ને એમને લોકોને ખોટ પડી છે. એવા તો એ તો પછી એવા સામાન્ય અનુકંપા યોગ્ય માણસો મુમુક્ષુ ને એવા અનુકંપા યોગ્ય માણસો ને મૂકું. પણ એ પણ એવી રીતે કોને મૂક્યું છે એને બતાવે, કેવી રીતે આવ્યું છે એને બતાવે, બીજાને માથે આમ નાખી દે રાખે છે બતાવી દે. એ રીતે કર્તવ્ય છે, આ અમારા અંગના વિચારનો છે. અને તેવી આચરણા એટલે તેનું આચરણ સત્પુરુષને નિષેધ નથી, એવી આચરણા સત્પુરુષ માટે નિષેધ નથી. સત્પુરુષોએ કરેલી આચરણા છે, આ નિષેધ તો નથી પણ કોઈ રીતે કરવા યોગ્ય છે. અને સહેજે એમ જ હોય, એમના પરિણામમાં સહેજે એમ જ હોય. માત્ર સામાજીવને આ શરત છે, માત્ર કરીને વાત કરી છે, માત્ર સામાજીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવા ચાકરી થતા હોય તો તેને સત્પુરુષે પણ મોક્ષ માગવા જોઈએ, તો એ સત્પુરુષને એ જીવને દિનવૃત્તિ અપેક્ષા વૃત્તિ આજના વૃત્તિ એવી મલિન અશુદ્ધ વાસના ઉત્પન્ન થઈ જતી હોય તો સત્પુરુષે ત્યાં રોકાઈ ગયું, એ કરવા યોગ્ય એને નથી. આટલું ધ્યાન રાખવું, આટલી સાવધાની
રાખવી.
આ તો શાસ્ત્રોમાં આવો વિષય ન નીકળી રહ્યો, તો પ્રાસંગિક વાત છે ને એટલે નીકળી છે વાત. બે વ્યક્તિ પ્રસંગ ઉભો થયો, સુભાષભાઈને જરા દિનતાવી એકદમ પોતે એ વિષયમાં કડક થઈ ગયા. કડક થઈને લખી કે પ્રાણ જાય તમારા તો પણ શું થઈ ગયું, અમે અનુકંપા કરવા માંગતા નથી. શું લખે છે બહુ ભારે, અમારા હૃદયના ખૂણામાં એક બીજી વાત બીજી રીતે છે એ પણ તમે સમજો, અને આ વાત કઈ રીતે છે એ પણ તમે
સાક્ષી
આપી છે. અહીંયા 437 માં આપી છે. પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણે પણ પ્રાપ્ત થાય, પરમાર્થના અંશને પ્રાપ્ત થાય અથવા પરમાર્થના અંશને પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એટલે શું કે કોઈ સીધો પરમાર્થ નો લાભ લે સારી વાત છે, પણ પરમાર્થ નો લાભ થવા માટે કોઈ સાધન એને આપવું પડે, મકાન, વાહન, પૈસા, કઈ પણ, પુસ્તકો, કપડા, લુચા, કઈ પણ કારણ હોય કારણે એમ નિષ્કારણ કરવા શરૂઆતી કેમ કરો એ પણ કર્યું
છે.
ભગવાને આ વાત કરી કેમ કે એની પાછળ એક ભાવના છે કે જીવ માર્ગ જયવંત, માર્ગ પ્રકાર જયવંત વર્તો એવી ભાવના રહેલી છે. માર્ગ ને અનુસરનારા જેના પરિણામમાં એ સન્માર્ગ ઉત્પન્ન થાય છે એવા પાત્ર જીવો એ બધા સદાય વિદ્યમાન રહો, કેમ કે એ જગતને ઉપકારે છે. જગતમાં કઈક ઠીક હોય તો એ એકનું જ છે, બાકી કઈ ઠીક નથી. બાકી આખું જગત વિચાર કરવા જેવો નથી. અને એને એવું જે કર્યું છે એ કેવી ભાવનાથી કર્યું છે કે કરુણા એમને કરુણાની ભાવના એક સમયમાં સમય માત્ર ના આન અવકાશ આખું જગત
આજ પડે
મર્યાદા બહારની કરુણા છે, મર્યાદા બહારની ભાવના છે. જેમનો સ્વરૂપ અસીમ છે અમર્યાદિત છે, સ્વભાવ છે એને મર્યાદા નથી. તો આ બાજુ સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલી ભાવનાને પણ મર્યાદા નથી. સનાતન એટલે ત્રણેય કાળના સત્પુરુષોનો આ પરિણામની જાતિ છે, પરિણામનો આ પ્રકાર છે.
સરસ માર્ગ
લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ ત્રંબક વગેરે વ્યવહાર ચલાવી શકાય તો મારાથી છોકરા જો વ્યવહાર ચલાવતા થાય તો મારે પછી બધો નહીં આજીવિકા. બીજી રીતે તે વ્યવહાર તમે છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી, પણ બીજા કેટલાક કારણોને લઈને હજી તમે છોડી શકો એવું નથી એ વાત અમે જાણીએ છીએ. એટલે તમારા કુટુંબની પરિસ્થિતિની બધી વાત અમે લખતા, બધું લખતા, એક વાત લખતા, જે જાતના પરિણામ થાય ને બહુ લખતા, એમના કાગળોમાં ચલા નાના નાની વાતનું નિવેદન કરતા, પોતાના પરિણામમાં કાંઈ પણ વિકલ્પ આવ્યો તો એ જણાવી દે આજે આમ વિચાર છે, આમ વિકલ્પ છે, આમ છે, આમ છે. એમને પોતાને એમના પ્રત્યે કોઈ કોઈ વાત ખાનગી દરીએ અથવા પરિપૂર્ણ મારું જીવન અને પરિણમન એમની આજ્ઞાએ વર્તે એવી ભાવના હતી. લખવા પાછળ શું ભાવના હતી કે એમની એમની આજ્ઞા બાદ મારા શ્વાસોશ્વાસ સિવાય કાંઈ ચાલવું જોઈએ એમને, કેમ કે શ્વાસોશ્વાસ ઓટોમેટિક છે, બાકી કાંઈ મારે એમની જાણ બહાર કરવું નહીં, એમની આજ્ઞા બહાર કોઈ વાત મારે કરવી નહીં, બધું લખે. અને આ ખપતો સાંભળવાની પૂરી તૈયારી હતી. એમની મારા ઉપર એટલી કરુણા છે કે ક્યાંક પણ મારી ભૂલ ચૂક હશે મને સિદ્ધ થઈ જશે, અને કહેશે એનો મને બિલકુલ વાંધો નથી. એ તૈયારી રાખીને જ પોતે લખ્યું છે, પોતાને સુધરવું છે માત્ર. એ વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવું યોગ્ય નથી, એમ જાણીને તેને પણ વિશે જે છે એ વાત નહીં લખો તો પણ અમે બધું જાણીએ છીએ. તે લખવાની કોઈ જરૂર નથી. એ જ વિનંતી પ્રણામ પ્રાપ્ત થાય. એ પત્ર એમને 550માં 548ના અનુસંધાનમાં વિશેષ વાક્ય છે. કલ્યાણ ને અકલ્યાણ ને કેટલો સીધો સંબંધ છે એ બધી વાત ચર્ચા એમાં આવી જાય છે. 551 નો પત્ર પણ સુભાષભાઈ કર્યો છે. શ્રીજી આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ કરે છે અને આત્મપરિણામ અસમાધિ કરે છે. સ્વસ્થ સ્વ એટલે પોતાનું સ્વરૂપ અને સ્થળ એટલે સ્થિર થવું, સ્વરૂપના સ્થિર થવું એવું જે આત્માનું આત્મપરિણામ આત્મભાવે આત્મા આત્મામાં સ્થિર થાય એનું નામ સમાધિ છે. અને આત્મપરિણામમાં અસ્વસ્થ થાય એટલે એથી બહાર જાય તેને અસમાધિ કહેવામાં આવે છે એવું જિનેન્દ્રદેવનું વચન છે. શું કહે છે? આ જીન વચન છે કે આત્મપરિણામની સ્વસ્થતા તે સમાધિ છે, આત્મપરિણામની અસ્વસ્થતા તે અસમાધિ છે. બધે થી ઉકળે ત્યારે જાય ને તો જાય કેવી રીતે? બહાર ના પદાર્થો ની આ જીવ ના પરિણામ ને વળગના કઈ ઓછી નથી. ત્યાં એવી રીતે ચોંટેલો છે ભાવ કે અનંત કાળ થી એક ક્ષણ માટે ઉખડીને પણ આત્મા માં આવ્યો નથી. આ પરિસ્થિતિ છે. શ્રીજી એમ કહે છે તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. એવા અમારા અનુભવ જ્ઞાન થી એને જોઈએ છીએ ત્યારે જિનેન્દ્ર દેવ નું તે વચન પરમ સત્ય અમને લાગે છે. અનુભવ થી એની સાક્ષી પૂરી. આધિ શબ્દ છે ને એને બધા પ્રત્યય લાગે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સમાધિ એ બધા પ્રત્યયો લાગતા જુદા જુદા એના અર્થ થાય છે. હું તો ધાતુ તો રાત છે, એમાંથી આરાધન આરાધન રાત રાત ધાતુ પછી અપરાધ થાય છે, આરાધન થાય છે, વિરાધન થાય છે. આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ કહે છે અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. અને એટલા માટે એ પોતે લખે છે કે એકાંત સ્વરૂપમાં ઉપયોગને રહેવું યોગ્ય છે અને એ એક સમ્યક એકાંત છે. તમામ પ્રકારનું અનેકાંતવાદ છે, જેટલો કે અનેકાંતવાદનો વિસ્તાર છે એ આ સમ્યક એકાંતના હેતુથી કહેલો અનેકાંતવાદ છે. એટલે તમને વાત લખીશું ને સમ્યક એકાંત ની વાત નિષ્પદ ના હેતુ ને અર્થે, અને એકાંત પણ સમ્યક એકાંત એવા નિષ્પદ ના હેતુ સિવાય અન્ય હેતુ કરી નથી. વાક્ય રચના કેવી કરી છે જ્ઞાનીઓને એટલું પ્રિય છે એમના પછી એનું શૈલી એવું છે. ઘણું આરાધન લઈને પાછળ આરાધન મૂડી લઈ આવેલા છે. તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરી સંસારિક કાર્યોમાં અસ્વસ્થતા થાય છે. કેમ કે એ કાર્યો કરવા જતા ઉપયોગ લીધા વિના કોઈ કાર્ય થવાની છે મસ્ત. એટલે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને પોતાના આત્મપરિણામ સ્વસ્થ રાખવા છતાંય તે પ્રવૃત્તિ કરવી અસ્વસ્થ કાર્ય નહીં અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા એની વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની થી બનવી કઠણ કઈ છે. અહીંયા તો તીર્થંકર હોય ને તો પણ એને કઠણ પડે એવી વાત છે. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. એમ કહીને એમ કહી દીધું કે ભાઈ જેને ખરેખર ઉપયોગ આત્મામાં લીધેલો હોય એને જો શક્યતા હોય તો પ્રવૃત્તિ છોડી દેવી. શું એને કોઈ જરૂરત ન હોય, આવશ્યકતા ન હોય અને એવી પરિસ્થિતિ સહેજે શક્ય હોય તો એને પ્રવૃત્તિ છોડી દેવી. કેમ કે પ્રવૃત્તિ કરવી અને સ્વરૂપમાં સ્વસ્થ થવું બે પરસ્પર એક વિષમ પરિસ્થિતિ એ ખડી કરે છે. પ્રવૃત્તિ કરવી એ પણ એક વિષમ પરિસ્થિતિને ઉત્પન્ન કરે છે. કે એવા સમર્થ પુરુષો થયા છે, એવા સમર્થ જ્ઞાનીઓ થયા છે કે જેમણે સંસાર અવસ્થામાં પણ સમાધિને સાધી છે. એટલે ચોથું ગુણ સ્થાન એમાં કોઈ ન થઈ શકે એવી પરિસ્થિતિ નથી. પણ એ ગુણ સ્થાનમાં આવનારને પહેલી ભાવના એ થાય છે જે શુદ્ધોપયોગમાં આત્મસમાધિમાં પ્રથમવાર આવે છે એને બહાર નીકળતી વખતે પહેલા વિકલ્પમાં એ ભાવના આવે છે કે મારે અનંત કાળાવલી આ સમાધિમાં જ વહન કરવા. ભગવાન કુંકુંડ આચાર્ય અને પદ્મ પરમધારી જેવી જ્ઞાનસારમાં આ વચન દીધું છે. અને આપણા સ્વામિના સ્વાધ્યાય મંદિરના પગથિયે ચડતા સામે કર્યો ચાકલો લોબીમાં આ છે. મારી અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં આવો આવા શબ્દો છે. એ મુનિઓએ અને આચાર્યોએ એ વાત કરી છે. પણ કોઈ પણ જીવ પ્રથમ સમાધિમાં આવે છે, શુદ્ધ ઉપયોગમાં આવે છે અને એ શુદ્ધ ઉપયોગથી બહાર આવે છે ત્યારે એનો જે આનંદ જે ભોગવે છે, સમાધિનો આનંદ જે ભોગવે છે એ આનંદ અવર્ણનીય છે. પણ એ આનંદમાં જ રહેવા માટે જાય છે અને એમાંથી આ બધું નીકળે છે. એટલે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામને સ્વસ્થ રાખવા એ વિષમ પ્રવૃત્તિ છે. તીર્થંકર જેવાને કઠણ પડે એવી વાત છે, બીજા જીવે એને સુગમતા માનીને કરી લેવા જેવી નથી. જેને પ્રવૃત્તિ હોય તેને સંક્ષેપથી ઓછી કરવી બંધ થઈ શકે હોય તો એ સારામાં સારી વાત છે. પણ નિવૃત્તિ નિવૃત્તિ મેળવીને આત્મ આરાધન કરવા જેવું છે. એટલા માટે પ્રથમમાં પ્રથમ જે બ્રહ્મચર્યને અનુબોધના આપવામાં આવે છે એનું કારણ આ છે. કે હજાર રીતે શાંત થવામાં એક મોટું કારણ આ છે. અનેક પ્રકારના વ્યવહાર વ્યવસાય એ બધું બંધ કરી દીધું અને પોતાના સ્વકાર્ય માટે ઉદ્યોગબંધ.
દેવ જય ભગવાન.